निज दोष दर्शन थी निर्दोष सर्वज्ञ श्री दादा भगवान प्रारूपित 1995 फर्स्ट एडिशन टेप नंबर 4 पेज 82 થી શરૂ થાય છે. પ્રાપ્ત મન વચન કાયથી આ જગતના કોઈ પણ જીવ માત્રને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો. સર્વકૃષ્ણી દાદા ભગવાનની પાંચ આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. સર્વકૃષ્ણી દાદા ભગવાનની આજ્ઞામાં રહીને એમના વિતના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જય સચ્ચિદાનંદ. દાદા તમારી પાસે બેઠા હોય તોય આ કર્મો નિકાચિત થઈ જાય. સત્સંગમાં કોઈના દોષ જુએ તો ના થાય, પણ એનો જે લાભ મળતો હોય તે ના મળે ને, એનો લાભ મળતો હોય તે ના થાય, તે આવી ભૂલો થાય છે. એટલે ચેતવીએ છીએ તમને, ભૂલ થાય તેથી કરીને જ્ઞાન જતું રહેતું નથી, ચેતવવાથી ચોખ્ખું થાય. દાદા દેખે તને અમારો દોષ દેખાય કોઈ દાડો, દાદા પૂછે છે. ના, કોઈ દાડો નહીં, અને આ પહેલી જ વખત આ બિચારાને અમારો દોષ દેખાય છે, તેથી અમે અજાણ્યા માણસને બહુ અમારા ટચમાં રાખતા નથી. બુદ્ધિ વાપરે તો જ દોષ દેખાય ને માણસને, પડી જાય એ તો નરકે જાય સમજણ વગરના. અલે આ જ્ઞાની પુરુષને કે જે આખા લોકને તારે તેનામાં દોષ ખોડી કાઢ્યા, પણ આ અજાણ્યા માણસ સમજણ નહીં, તેથી અમે બહુ ટચમાં ના રાખીએ, એક બે કલાક રાખીએ. નીરુબેન એકલાને જ એમને દોષ નહીં દેખાયા, કેટલાય વર્ષથી જોડે રહે છે પણ એક અક્ષરે દોષ નહીં દેખાયો, એક સેકન્ડે દોષ ના દેખાયો તે આ નીરુબેન. તે ભારે કહેવાય ને, તને કોઈક દાડો દોષ દેખાતો હશે, નહીં દેખાતો હોય, કોક દાડો નહીં દેખાતો હોય. દાદા આપણું આ વિજ્ઞાન એ વાતોની તો અદ્ભુતતા જ છે. અહીં દોષ જોવાનું તો કોઈ કારણ જ નથી, સંપૂર્ણ જ્ઞાન દર્શાવર્તી હોય જેમને. દાદાશ્રી એવું કહે છે, એવું છે ને કે તમારામાં જૈનો હોય ને તે સારા, તમારા જૈનો હોય ને આવડો છોકરો હોય ને તોય કહે કે દાદાજી કહે છે સાચું, બીજું નહીં, એવું માને છે બધાય. અને આ બીજો બધો કાચો માલ. દાદા કહે છે, દાદા આપ નિરંતર એકદમ સૂક્ષ્મતમમાં ઉપયોગમાં વર્તા હોય ત્યાં દોષ રહે જ નહીં ને કશું, પણ આપના દોષ કેમ જોવાય? આપ નિરંતર એકદમ સૂક્ષ્મતમમાં ઉપયોગમાં વર્તા હોય ત્યાં દોષ રહે જ નહીં ને કશું, પછી આપના દોષ કેમ દેખાય? દાદા કે એવી સમજણ નહીં ને, એકુઈ સમજણ નહીં, પણ દાદા કેવળ જ્ઞાન સ્વરૂપે વર્તા હો પછી બહારનું ગમે તેવું હોય. શ્રીમદ રાજચંદ્રે તો એટલું સુધી કહ્યું છે કે જ્ઞાનીને સનેપાત થાય તોય એમના દોષ ના જોવાય. દાદાશ્રી કે પણ એ સમજણ હોવી જોઈએ ને, સમજણ કઈ સહેલી વસ્તુ છે? પ્રશ્ન કરતા ઉલટું આ પૂછવામાં પેલી વાતચીત કરવામાં વિનય ચૂકાય એ બધી ભૂલો અમારે ધોવાની હોય. પ્રશ્ન કરતા શું કહે છે, આ પૂછવામાં પેલું પછી પેલી બધી વાતચીત કરવામાં વિનય ચૂકાય એ બધી ભૂલો અમારે ધોવાની હોય. દાદા દાદા કે જ્યાં નહીં જોવાનું ત્યાં એ જોઈ નાખે એ અજાયબી છે ને, બીજી જગ્યાએ દોષ જુએ છે ને અને હું એ ભાંગી આપું, પણ અહીં દોષ જુએ તો કોણ ભાંગે એનું? કોઈ ભાંગનારું જ નહીં ને, એટલે હું ચેતવી દઉં કે અલ્યા જોજે, હા અહીં ચેતતો રહેજે, મય સમજણ નથી ને બિચારાને, કોઈ જાતની એ સમજણ નહીં. આ થોડું ઘણું જ્ઞાન આપ્યું હોય ને તે જાગૃતિ રહે એ લોકોને, ચોખ્ખા હોય તો. બીજી સમજણ નહીં કે હું શું કરી રહ્યો છું, બુદ્ધિ ફસવે. તેની પોતાને ખબર ના પડે ને, બુદ્ધિ બધાને ફસવે, ના જોવાનું હોય તે દેખાડે. આ બાબતમાં નીરુબેન જોયા મેં, એક દાડોય અવળો વિચાર ના આવે. અમારા હાથે કોઈને મારતા હોય ને તોય વિચાર નહીં, એનું કંઈ હિતનું કારણ જોઈએ હશે તેથી મારતા હશે. અને દાદા એવું જ હોય છે. હા, હવે એ આમની બુદ્ધિ શી રીતે પહોંચે? દાદા આખું કેવળ કરુણા અને કલ્યાણ સિવાય બીજું કંઈ અહીં છે નહીં. હા દાદા, દાદા કહે ધીમે ધીમે એનું રાગે પડી જશે. દાદા આ જ્ઞાનમાં તો જગતમાં પણ કોઈને દોષિત જોવાનું નથી, તો જ્ઞાની પુરુષના દોષ તો જોવાતા હશે. જગત નિર્દોષ જોવાનું છે, પોતાની ભૂલો ભૂલથી જ દેખાય છે, પોતાની ભૂલથી જ દેખાય છે. દાદા કે હા, પણ એવું ભાન રહે નહીં ને માણસને? ભાન રહે તો આવું કરે નહીં ને બિચારો, જોખમ ખેડે નહીં ને? આ તો બહુ મોટું જોખમ કહેવાય ને. તેથી તો પેલા ભાઈએ કહેલું કે 8 વાગ્યાથી વહેલું તમારે આવવું નહીં. તેથી તો પેલા ભાઈને કહ્યું છે કે 8 વાગ્યાથી વહેલું તમારે આવવું નહીં. અમે ચા પીતા હોય ને 1.5 કપ પીતા હોય કે 2 કપ પીતા હોય, ત્યારે એની બુદ્ધિ બતાડશે કે આટલું બધું 2 કપ પીવાની શું જરૂર, એક પીધી હોય તો શું ખોટું. દાદા જોવા જેવું તો મહેલું જ છે કે ચા પીતી વખતે આપ મય કેવી રીતે વિતરાગતામાં રહો છો. દાદા શું કે એવી જોવાની શક્તિ ક્યાંથી લાવે? એ તો આપણા જ્ઞાનથી મય ઠંડક રહે છે એટલું જ સારું છે ને. દાદા આપ તો કહો છો કે એક ક્ષણ પણ અમારો મોક્ષનો ધ્યેય અમે ચૂકીએ નહીં. દાદા શું કે એક મિનિટે એક ક્ષણે ના ચૂકાય. પ્રશ્ન કરતા હવે આખું મોક્ષ માર્ગમાં રહેવું ને આ વ્યવહાર પાછો, એક એક વ્યક્તિને દુઃખદાયી ના થાય એનો રોગ નીકળે એટલું કડક બોલવું પડે, એ બધું બંધ કરવાનું, એ બધું કરવાનું. પણ પછી 2 બારવાટિયાની વાતે વાંચીએ એ પણ કરવાનું ને પાછું. દાદા પણ મોક્ષ ચૂકવાનો નહીં. દાદા શું કહે છે, 2 બારવાટિયાની વાતે વાંચવાની, એ ચોપડી હાથમાં આવી હોય તોય પૂરી એ કરવાની, પેપર વાંચવાની ફાઇલ નોય નિકાલ કરવાનો. ને આ કહે છે કે અમારે કામ વધારે છે, લે આ કામ વાળાવે. અહીં પાણી મૂક્યું હોય ને તો અહીં ઘરે અહીં ધરે મને, મારે પીવું ના હોય તોય એ જાણે કે આ થઈ ગયું કામ, મારે ના પીવું હોય તોય ધરે. હું કહું છું કે ના હમણે નહીં, એને એ કામ માને. આપણે જે કર્મના બંધાય કહીએ છીએ ને તે 5 આજ્ઞા પાડતો હોય 80%, તો આપણે જે કર્મ કહીએ છીએ ને કે કર્મ ના બંધાય તો કંઈક 5 આજ્ઞા પાડતો હોય 80%, તો નહીં તો બધા કર્મ બંધાય જ. આજ્ઞા ના પાડીએ એટલે કર્મ બંધાય જ. મારી પાસે આખો દાડો બેસી રહે તો કશું વળે નહીં, મારી પાસે આખો દાડો બેસી રહે તોય કશું વળે નહીં, અને મારી પાસે 6 મહિના ભેગો ના થયો પણ આજ્ઞા પાડતો હોય તો તેનું કલ્યાણ થાય. બાકી અહીં તો બધાને ઠંડક લાગે ને, તે બધા બેસી જ રહે ને, કૂતરું અહીંથી ખસે નહીં બળ્યું, મારીએ તો એ પાછું આવીને બેસી જાય. એટલે અમે ઔરંગાબાદ ગયા હતા, તે કૂતરું મારી પાસેથી ખસતું નહોતું. શું સરળ ને જ્ઞાની કૃપા અપાર. મોક્ષ માર્ગ હાથમાં આવ્યા પછી જે તમારાથી દોડાય એવું આમનાથી દોડાય નહીં. આ તો બધું પાછું પ્રમાદી ખાતું, અમારે ઉચકવા પડે. એટલે આ તો છે બિલાડીના બચ્ચા જેવા છે. બિલાડી એના બચ્ચાને જાતે ઉચકીને ફરવું પડે, ને તમે વાંદરાના બચ્ચા જેવા છો, તમે પકડીને રાખો છોડો નહીં. ચોક્કસ ડિઝાઇન એટલે ડિઝાઇન, અને આમને તો અમારે ઊંચકવા પડે કારણ કે એમની સરળતા જોઈને અમે ખુશ હોઈએ, અને ખુશ હોઈએ એટલે ઊંચકીને ફરીએ. સરળતા તે બધું જ ખુલ્લું કરી આપે, બધા જ કબાટ ઉઘાડા કરી નાખે. લો સાહેબ જોઈ લો, કહેશે અમારી પાસે આ માલ છે. અને અસરળતા એટલે કે એક જ કબાટ ખુલ્લું કરે, બીજું તો કહેશે તો ઉગાડીશ, નહીં તો નહીં ઉગાડીએ. અને આ તો કહેતા પહેલાં જ બધા ઉઘાડા કરી નાખે. સરળતા તમે સમજ્યા, સરળતા એટલે બધા કબાટ ખુલ્લા કરી નાખવા. તે હવે ગુણ જોતા ગુણ પ્રગટે, અને સામાનો ગુણ જોયો કે ગુણ ઉત્પન્ન થશે. બસ આપણે ગાઢ ભાંડીએ ને કોઈ ના બોલે એટલે આપણે જાણીએ કે આમાં કેવા સરસ ગુણ છે, તો આપણને એ ગુણો ઉત્પન્ન થાય. અને કોઈનો દોષ છે જ નહીં આ દુનિયામાં, પોતાના દોષથી જ આ બધું છે. નિજ કર્મ એટલે નિજ દોષ. આ કર્મ કર્મ ગાય છે પણ કર્મ શું છે તેનું તેમને ભાન નથી. પોતાના કર્મ એટલે નિજ દોષ, પોતાના કર્મ એટલે નિજ દોષ, આત્મા નિર્દોષ છે પણ નિજ દોષે કરીને બંધાયેલો છે. જેટલા દોષ દેખાતા થાય એટલી મુક્તિ અનુભવાય. કોઈ કોઈ દોષોને તો લાખ લાખ પડ હોય એટલે લાખ લાખ વાર જોઈએ એટલે નીકળતા જાય. દોષ તો મન વચન કાયમાં ભરેલા જ છે. અને જાતે જ્ઞાનમાં જોયું છે, અમે જાતે જ્ઞાનમાં જોયું છે કે જગત શેનાથી બંધાયું છે, માત્ર નિજ દોષથી બંધાયું છે. નર્યો ભૂલોના ભંડાર મય ભરેલો છે. ક્ષણે ક્ષણે દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય. આ બધો માલ તમે ભરી લાવ્યા તે પૂછ્યા વગરનો જ છે ને. શુદ્ધાત્માનું લક્ષ બેઠું એટલે ભૂલો દેખાય, છતાં ભૂલો ના દેખાય એ નર્યો પ્રમાદ કહેવાય. શુદ્ધ ઉપયોગ આત્મા તણો. આત્માનો શુદ્ધ ઉપયોગ એટલે શું? કે એને વીલો ના મુકાય. આત્માનો શુદ્ધ ઉપયોગ એટલે શું? તો કે એને વીલો ના મુકાય. પાંચ કલાક ઝોંક આવી હોય તો પતંગની દોર અંગૂઠાને વીંટીને ઝોંક ખાવી, તેમ આત્માની બાબતમાં જરાય અજાગૃતિ ના રખાય. આ મન વચન કાયાનો દોષ તો ક્ષણે ક્ષણે દેખાવો જોઈએ. આ દુષ્યમ કાળમાં દોષ વગર કાયા જ ના હોય. જેટલા દોષ દેખાય એટલા કિરણ વધ્યા કહેવાય. આ કાળમાં આ અક્રમ જ્ઞાન તો ગજબનું પ્રાપ્ત થયું છે. તમારે માત્ર જાગૃતિ રાખીને ભરેલા માલને ખાલી કરવાનો છે, ધો ધો કરવાનો છે. અનંત ભૂલો છે, ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે. નહીં તો ઊંઘ શાની? ઊંઘ આવે એ તો વેરી ગણાય, પ્રમાદચર્યા કહેવાય. શુભ ઉપયોગમાં પણ પ્રમાદને અશુભ ઉપયોગ કહે છે. શુભ ઉપયોગમાં પણ પ્રમાદને અશુભ ઉપયોગ કહે છે. જ્ઞાની પુરુષ તો એક જ કલાક ઊંઘે, નિરંતર જાગૃત રહે. ખોરાક ઓછો થઈ ગયો હોય, ઊંઘ ઓછી થઈ ગઈ હોય ત્યારે જાગૃતિ વધે, નહીં તો પ્રમાદ ચર્યા રહે. ઊંઘ ખૂબ આવે તે પ્રમાદ કહેવાય. પ્રમાદ એ તો આત્માને ગાંસડી બાંધ્યા બરાબર. જ્યારે ઊંઘ ઘટે, ખોરાક ઘટે ત્યારે જાણવું કે પ્રમાદ ઘટ્યો. ભૂલ ભાંગે ત્યારે એના મોં પર લાઈટ આવે, સુંદર વાણી નીકળે, લોકો એની પાછળ ફરે. ભૂલ નથી જ એવું જો માનીને બેસી રહે તો પછી ભૂલ દેખાય જ ક્યાંથી? પછી નિરાતે સૂઈ રહે. આપણા ઋષિ મુનિઓ ઊંઘે નહીં, બહુ જાગૃત રહે. ભૂલો અજવાળાની, દાદા કહે છે સ્થૂળ ભૂલો તો સામસામી ટકરામણ થાય એટલે બંધ થઈ જાય, પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એટલી બધી હોય છે કે જેમ જેમ નીકળતી જાય તેમ તેમ માણસની સુગંધ આવતી જાય. આ ભૂલો તો બધી અંધારાની ભૂલો કહેવાય. તે પોતાને દેખાય નહીં, એ તો જ્ઞાની પુરુષ પ્રકાશ ફેંકે એટલે દેખાય. એના કરતાં અજવાળાની ભૂલો સારી. ઇલેક્ટ્રિસિટીવાળી હોય તે પોતાને તરત દેખાય. દાદા આ ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો શું છે? તો કે એ બધી ભૂલો અકળામણ થઈને જતી રહે, એનાથી જાગૃત ને જાગૃત રહેવાય, તે સારું કહેવાય. જ્યારે અંધારાની ભૂલો તો કોઈને દેખાય જ નહીં, એમાં પોતે જ પ્રમાદી હોય, અપરાધી હોય અને દેખાડનારેય ના મળે. જ્યારે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો તો કોઈ બતાવનારે મળી રહે. પોતાની ભૂલોને પોતાને કરડે તેને અમે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો કહીએ છીએ. પોતાની ભૂલો પોતાને કરડે તેને અમે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો કહીએ. અને અંધારાની ભૂલો એટલે પોતાની ભૂલો પોતાને ના કરડે. જે ભૂલ કરડે તે તો તરત જ દેખાઈ જાય, પણ જે ના કરડે તે જાણ બહાર જતી રહે. અંધારાની ભૂલો અને અંધારાની વાત એના કરતાં કઠણ માણસની અજવાળાની ભૂલો સારી. પણ ભલે ને જથ્થાબંધ હોય, પછી ભલે ને જથ્થાબંધ હોય, જ્યારે ના ગમતી અવસ્થાઓ આવી હોય, કોઈ મારે પથ્થર પડે ત્યારે ભૂલો દેખાય. સ્ટ્રોંગ પરમાણુવાળી ભૂલો હોય તે તરત જ દેખાય, બહુ કડક હોય. જે બાજુ બેસે એ બાજુ ગરકી જાય. સંસારમાં પેસે તો એમાં ગરકી જાય અને જ્ઞાનમાં પેસે તો એમાં ગરકી જાય. નેક્સ્ટ હેડિંગ, પ્રગટે કેવળ જ્ઞાન અંતિમ દોષ જતા. મારામાં ભૂલ જ નથી એવું તો ક્યારેય ના બોલાય, બોલાય જ નહીં. કેવળ થયા સુધી પછી જ ભૂલો ના રહે. શું ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન ઉપજ્યું ત્યાં સુધી દોષો દેખાતા હતા? ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું તે કાળ અને પોતાના દોષ દેખાતા બંધ થવાનો કાળ એક જ હતો. તે બંને સમકાલીન હતા. છેલ્લા દોષનું દેખાવું બંધ થવું અને આ બાજુ કેવળ જ્ઞાન ઊભું થવું એવો નિયમ છે. જાગૃતિ તો નિરંતર રહેવી જોઈએ. આ તો દિવસે કોથળામાં આત્મા પૂરી રાખે તો કેમ ગા ચાલશે. દોષો જોતા જઈને ધોવાથી આગળ વધાય, પ્રગતિ થાય, નહીંતર પણ આજ્ઞામાં રહેવાથી લાભ તો છે જ, તેનાથી આત્મા જળવાઈ રહે. જાગૃતિ માટે સત્સંગ અને પુરુષાર્થ જોઈએ. સત્સંગમાં રહેવા માટે પહેલા આજ્ઞામાં રહેવું જોઈએ. સત્સંગમાં રહેવા માટે પહેલા આજ્ઞામાં રહેવું જોઈએ. હવે અંધારાની ભૂલોનું હેડિંગ. અરે મનમાં ભાંડેલી ગાઢ કે અંધારામાં કરેલા કૃત્યો ભયંકર છે. પેલો જાણે કે મને કોણ જોવાનું છે અને કોણ આને જાણવાનું છે. અલ્યા આ નોય પોપાબાઈનું રાજ. આ તો ભયંકર ગુનો છે. આ બધાને અંધારાની ભૂલો જ પજવે છે. હું જાણું છું એ અંધારાની ભૂલ તો બહુ ભારે ભૂલ, અને પાછું હવે કંઈ વાંધો નથી, એ તો મારી જ નાખે. આ તો જ્ઞાની પુરુષ વગર કોઈ ભૂલી જ ના શકે કે મારામાં એક કોઈ ભૂલ નથી રહી. દરેક ભૂલોને જોઈને ભાંગવાની છે. આપણે શુદ્ધ આત્મા અને બહારની બાબતમાં હું કશું જાણું નહીં એમ રાખવાનું, એથી વાંધો જ નહીં આવે. શું? આપણે શુદ્ધ આત્મા અને બહારની બાબતમાં હું કશું જાણું નહીં એમ રાખવાનું, એથી વાંધો જ નહીં આવે. પણ હું જાણું છું એવો રોગ તો પેસવો જ ના જોઈએ. હું જાણું છું એવો રોગ તો પેસવો જ ના જોઈએ. આપણે તો શુદ્ધાત્મા, શુદ્ધાત્મામાં તો એકેય દોષ ના હોય, પણ ચંદુલાલમાં જે જે દોષ દેખાય તેમ તેમ તેનો નિકાલ કરવાનો. અંધારાની ભૂલો અને અંધારામાં ડટાઈ રહેલી ભૂલો ના દેખાય. જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ વધારે વધારે ભૂલો દેખાય. સ્થૂળ ભૂલોય ભાંગે તો આખું લાઈટ, સ્થૂળ ભૂલોય ભાંગે ને તો આંખનું લાઈટ ફેરફાર થઈ જાય. અંધારામાં ભરેલી ભૂલો અંધારામાં ક્યાંથી દેખાય? ભૂલો જેમ જેમ નીકળતી જાય તેમ તેમ વાણી એવી નીકળતી જાય કે કોઈ બે ઘડી સાંભળતું રહે. નેક્સ્ટ હેડિંગ, દાદા ડોક્ટર દોષોના. ભૂલો ઘણી જ છે એ જો જાણીએ તો ભૂલો દેખાતી થાય ને પછી ભૂલો ઓછી થતી જાય. અમે બધાના દોષ ઓછા જોતા રહીએ એવી અમને નવરાશેય ના હોય. એ તો બહુ પુણ્ય ભેગી થાય ત્યારે તમારા દોષ દેખાડીએ. આ દોષોથી મય ભારે રોગ ઊભો થાય. પુણ્ય જાગે ત્યારે અમે સિદ્ધિ બળે એનું ઓપરેશન કરીને કાઢી નાખીએ. આ ડોક્ટરો કરે છે તે ઓપરેશન કરતાં લાખ ગણી મહેનત અમારા ઓપરેશનમાં હોય. આ ડોક્ટરો કરે છે એના કરતાં લાખ ગણી મહેનત અમારા ઓપરેશનમાં હોય. આ તો દોષ કાઢવાની કોલેજ. હસતા રમતા દોષ કાઢવાની કોલેજ જ આ છે. નહીં તો દોષ તો રાગ દ્વેષ વગર જાય નહીં. હસતા રમતા ચાલે આ કોલેજ, એ અજાયબી છે ને, અક્રમની અજાયબી છે ને. દાદા આપના શબ્દો એવા નીકળે કે એ દોષ નીકળ્યા કરતો હોય ત્યાંથી, અહીંથી શબ્દો એવા નીકળે કે પેલો દોષ ત્યાંથી ખરી પડે. ખરી પડે ને? બરોબર છે. હવે તમને દોષ દેખાય છે એ તમને શી રીતે ખબર પડે? ત્યારે કહે કે ચંદુભાઈ ગુસ્સે થાય તે તમને ગમે નહીં. એ જાણ્યું કે આ ચંદુભાઈમાં આ દોષ હતો, પકડાયો દોષ, એ દોષ તમે જોયા. ચંદુભાઈમાં જે દોષ હતા તે તમે જોયા. કે છે ને કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. નિજ દોષ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ એટલે પરમાત્મા થવાની તૈયારી થઈ. કહે છે નિજ દોષ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ એટલે પરમાત્મા થવાની તૈયારી થઈ. કહે છે અને નિજ દોષ તો કોઈને ના દેખાય. અણુ એ અણુમાં દોષ છે. અહંકાર છે ત્યાં સુધી અણુ એ ભ્રાંતિ જાય ત્યારે ખબર પડે કે ઓહો હો ચંદુભાઈ ક્રોધ કરે છે તે આપણને ગમે નહીં. ચંદુભાઈનો દોષ પકડાયો. ચંદુભાઈ આમ કરે છે, ચંદુભાઈનો દોષ પકડાયો. પકડાય કે ના પકડાય બધા? હા દાદા પકડાય. પણ દાદા તમારું વાક્ય ગમ્યું હતું, દોષ દીઠો ને ગયો, દેખાણું એટલે ગયો. દાદાશ્રી, દોષ દેખાયો એટલે ગયો. ત્યારે તેથી શાસ્ત્રકારોએ કહ્યું, મહાવીર ભગવાને કહ્યું હતું કે તું દોષને જોઈ લે. દોષમાં એકાગ્રતા થવાથી એટલે જોયું નહીં અને આંધળો રહ્યો અને તેથી દોષ તને વળગ્યો. હવે એ દોષને તું જોવ તો ચાલ્યો જશે. હવે એ દાવો શું માંડે છે? એ પૂતગલ આપણને કહે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, મારું શું? કહે છે. તો આપણે કહીએ કે હવે મારે ને તારે શું લેવા દેવા? ત્યારે કહે, ના એવું ચાલે નહીં, એ તમે બગાડ્યું હતું, આ તે જેવું હતું તેવું કરી આપો હવે, નહીં તો તમે છુટકારો નહીં પામો. ત્યારે કહે, શી રીતે છુટકારો થાય? ત્યારે કહે કે જે અજ્ઞાનતાથી તમે જોયું તેથી અમે બંધાયા તમારી જોડે, અને જ્ઞાનથી જુઓ તો અમે છૂટી જઈએ, જ્ઞાનથી જુઓ તો અમે છૂટી જઈએ. એટલે જ્ઞાને કરીને દોષ ગાળ્યા સિવાય એ દોષ જાય નહીં. અજ્ઞાને બાંધેલા જ્ઞાને કરીને છૂટે. એટલે આપણે જોયા, જ્ઞાન એટલે જોવું, જોયું એ છૂટ્યું, પછી ગમે તેવું હોય. અને છતાંય અક્રમ વિજ્ઞાન છે, ક્રમિકમાં બધો ડાપણવાળો માર્ગ હોય, છોડતો છોડતો આવ્યો હોય, નહીં તો છોડતો છોડતો નહીં આવેલો. એટલે કોઈકને દુઃખ થાય એવું બોલી ગયા હોય ચંદુભાઈ, તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો, કેમ આમ કરો છો? પ્રશ્નકર્તા, શૂટ એટ સાઇટ, શૂટ ઓન સાઇટ, તરત જ. હા દાદા, કે આખો દાડો નહીં, પણ એ તો લાગે આપણને કે આ દોષ આ સામેનાને દુઃખ થાય એવું બોલ્યો છે, તેનું પ્રતિક્રમણ કરવાનું. અને તે કરે છે આપણા મહાત્માઓ. શુદ્ધાત્માને પ્રતિક્રમણ શું કરવાનું? કે જે અતિક્રમણ કરતો જ નથી તેને પ્રતિક્રમણ શું કરવાનું? આ તો જેણે કર્યું તેને કહીએ કે તમે કરો. આખો સિદ્ધાંત મોઢે રાખવો પડશે આ તો, અને રહે છે પણ, લખે તો ભૂલી જાય આખો સિદ્ધાંત, મોઢે યાદ રહે છે ને. હા, એમનાથી ઉંમરને લઈને થોડું ઓછું અવાય તોય પણ બધું મોઢે લક્ષમાં રહેવાનું બધું. આપણે તો કામ સાથે કામ છે ને, છૂટવા સાથે કામ છે ને આપણે. પ્રશ્ન કરતા, દાદા મને તો તમારી એક વાત બહુ ગમેલી ત્યાં ઔરંગાબાદમાં બોલેલા. દાદાશ્રી કે હા. પ્રશ્ન કરતા કે મારા પ્રતિક્રમણ દોષ થતા, પ્રશ્ન કરતા શું કે છે કે મારા પ્રતિક્રમણ દોષ થતા પહેલાં થઈ જાય છે, દોષ પહેલાં તમારા પ્રતિક્રમણ પહોંચે છે સર્વજ્ઞશ્રીના, એવું દાદાશ્રી બોલ્યા ઔરંગાબાદમાં. દાદાશ્રી કે હા, આ પ્રતિક્રમણ શૂટ ઓન સાઇટ, દોષ થતા પહેલાં ચાલુ થઈ જાય એની મેળે, આપણને ખબરે ના પડે કે ક્યાંથી ઊભું થયું, કારણ કે જાગૃતિનું ફળ છે. નેક્સ્ટ હેડિંગ, આવરણ તૂટીએ દોષ ભળાય, પેજ 90. નિજ દોષ દર્શનથી નિર્દોષ, ભૂલો નહોતી દેખાતી, આત્મા પ્રગટ ન હતો તેથી ભૂલ નથી દેખાતી. હવે આ તો હવે આટલી બધી ભૂલો દેખાય છે એનું શું કારણ છે? કારણ કે આત્મા પ્રગટ થયો છે. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા શરૂઆતમાં અમને જ્યારે ભૂલ નહોતી દેખાતી ત્યારે શું અમારે આત્મા પ્રગટ નહોતો થયો? દાદા કે ના, થયો તો, પણ તે ધીમે ધીમે એ ભૂલો દેખાય એવું હું કરતો હતો, આવરણ તોડતો હતો. જેટલા દોષ ઉત્પન્ન થાય છે બધા દોષ દેખાયા સિવાય જાય નહીં, જો દેખાયા સિવાય ગયો તો આ અક્રમ વિજ્ઞાન ન હોય. એવું આ વિજ્ઞાન છે, વિજ્ઞાન છે આ તો. દોષો પ્રતિક્રમણથી ધોવાય, કોઈની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે, અને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે. 500 દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે, પૂર્ણાહુતિ પાસે આવી રહી છે. દાદા આ જ્ઞાન લીધા પછી આપણી જાગૃતિ એવી આવે, આપણા પોતાના દોષ દેખાય ને, ખૂબ બધા પાપો દેખાય અને તેનો ગભરાટ થાય. દાદાશ્રી કે તેનો ગભરાટ રાખવાથી શું ફાયદો? દેખનાર
હોળી જોનાર માણસ દાજે ખરો? ના દાદા, તો કે હોળી દાજે, પણ હોળી જોનારો કઈ દાજે? એ તો ચંદુભાઈને થાય તારે ત્યારે ખભો થાબડો કે ભાઈ થાય છે બા, કર્યા છે તે થાય ને, કહીએ કર્યા છે તો થાય ને. હા, પ્રશ્ન કરતા પછી, દાદા પણ તે ગરમી લાગે તે દૂરથી હોઉં દાદા? તો કે હા લાગે લાગે. પ્રશ્ન કરતા કે એટલા બધા પાપો કરેલા દાદા, ક્યારે છુટકારો મળે એમ થાય? હા, એ હિસાબ વગરના પાર વગરના દોષો કરેલા દાદા. અને એ જ્યારે દેખાય ત્યારે એમ થાય કે આ દાદા નહીં મળ્યા હોત તો અમારું શું થાત, આ દાદા ના મળ્યા હોત તો અમારું શું થાત. દાદા શ્રી શું કહે છે, પાપ પોતાનું દેખાયું ત્યારથી જાણીએ કે આપણી કઈ ડિગ્રી થઈ. આ જગતમાં કોઈ પોતાનું પાપ જોઈ શકે નહીં, કોઈ દાડો દોષ જોઈ શકે નહીં. દોષ જુએ તો ભગવાન થાય, પોતાના દોષ જોતા આવડે એ ભગવાન થાય. દાદા વહુના કોઈના દોષો ના દેખાય એવું કંઈ કરો. દાદાને કહે છે, દાદા વહુના કે કોઈના દોષો ના દેખાય એવું કંઈ કરો. દાદા કે ના દોષો, ના દોષો તો દેખાય વળ્યા, એ દેખાય છે ને, તેથી તો આત્મા જ્ઞાતા છે અને પેલું જ્ઞેય છે. દાદા શ્રી કહે છે કે ના દોષો તો દેખાય વળ્યા, દોષો તો દેખાય વળ્યા, એ દેખાય છે ને, તેથી તો આત્મા જ્ઞાતા છે અને પેલું જ્ઞેય છે. પણ દાદા દોષો દેખાય નહીં એવું ના થાય? ના ના દેખાય તો આત્મા જતો રહે, આત્મા છે તો દોષ દેખાય છે, પણ દોષો નથી જ્ઞેય છે, દોષો નથી જ્ઞેય છે, એ દોષો નથી જ્ઞેય છે એ. વિતરાગોની નિર્દોષ દ્રષ્ટિ. વિતરાગોની કેવી દ્રષ્ટિ? શું દ્રષ્ટિએ એમણે જોયું કે જગત નિર્દોષ દેખાયું? હે સાહેબ, વિતરાગોની કેવી દ્રષ્ટિ? શું દ્રષ્ટિએ એમણે જોયું કે જગત નિર્દોષ દેખાયું? હે સાહેબ, આપણે વિતરાગોને પૂછીએ કે સાહેબ તમે તો કેવી કઈ આંખે જ એવું જોયું તે આ જગત તમને નિર્દોષ દેખાયું? ત્યારે કહે, એ જ્ઞાનીને પૂછજો, અમે તમને જવાબ આપવા ના આવીએ. સમજ પડી ને? ડિટેલમાં વિગતવાર જ્ઞાનીને પૂછજો, મેં જોયું એ એમણે તો જોયું પણ મેં જોયું એ. દાદાશ્રી શું કહે છે, મેં જોયું એ એમણે તો જોયું પણ મેં જોયું એ. પ્રશ્ન કરતા પછી, એટલે દાદા નિર્દોષ જાણવા નિર્દોષ ગણવા નહીં એમ? નિર્દોષ જાણવા પણ નિર્દોષ ગણવા નહીં એમ, અને દોષિત એટલે દોષિત જાણવા એમ? દાદાશ્રી આપણા જ્ઞાનમાં દોષિત નહીં નિર્દોષ જ જાણવા, દોષિત કોઈ હોતો જ નથી, દોષિત ભ્રાંત દ્રષ્ટિથી છે. ભ્રાંત દ્રષ્ટિ બે ભાગ પાડે છે, આ દોષિત છે ને આ નિર્દોષ છે, આ પાપી છે ને આ પુણ્યશાળી છે, અને આ દ્રષ્ટિ એ એક જ છે કે નિર્દોષ જ છે. અને તે તાળા વાસી દીધેલા, બુદ્ધિને એ બોલવાનો સ્કોપ જ ના રહ્યો, બુદ્ધિને ડખો કરવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિબેન ત્યાંથી પાછા ફરી જાય કે આપણું હવે ચાલતું નથી, ઘરે ઘેર ચાલો હવે. એ કંઈ ઓછી કુંવારી છે, પૈણેલી હતી તે તેને ત્યાં જાય, પછી સાસરે જતી રહે બેન શું. એટલે કે આ દોષિત છે ને આ નિર્દોષ છે, આ પાપી છે ને આ પુણ્યશાળી છે, એ બધું અજ્ઞાન દ્રષ્ટિએથી છે. આપણા જ્ઞાનમાં તો બધ એક જ છે કે નિર્દોષ જ છે. નેક્સ્ટ હેડિંગ, દોષિત દ્રષ્ટિને પણ તું જાણ. પ્રશ્ન કરતા પછી, દાદા એટલે આપણે દોષિતને દોષિત પણ નહીં ગણવા, નિર્દોષ પણ નહીં ગણવા, નિર્દોષ જાણવા? દાદાશ્રી જાણવાનું બધું, દોષિત જાણવા નહીં શું? દોષિત જાણે તે તો આપણી દ્રષ્ટિ બગડી છે, અને દોષિત જોડે ચંદુભાઈ એ કરે છે એ આપણે જોયા કરવાનું, ચંદુભાઈને આપણે આંતરવાના નહીં. એ શું કરે છે જોયા કરવાનું દાદા? હા બસ જોયા કરો, કારણ કે એ દોષિતની જોડે દોષિત એની મેળે માથાકૂટ કરે છે, પણ આ ચંદુભાઈ એ નિર્દોષ છે અને પેલો સામેવાળો એ નિર્દોષ છે, બે લડે છે પણ બંને નિર્દોષ છે દાદા. એટલે ચંદુભાઈ દોષિત હોય તોય એને દોષિત ગણવો નહીં અને દોષિત તરીકે જાણવો ખરો? જાણવો એ તો જાણવો જ જોઈએ ને દાદાશ્રી? કે હા જાણવો, દોષિત તરીકે જાણવો ખરો, પણ એ તો જાણવો જ જોઈએ ને. હા અને દાદા સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે એવું? હા દાદાશ્રી કે સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે, પણ ચંદુભાઈનું તમારે જે કંઈ કરવું હોય તે કરવું, બાકી જગતના સંબંધમાં નિર્દોષ ગણવાનું હું કહું છું. ચંદુભાઈને તમારે ટકોર મારવી પડે કે આવું ચાલશે નહીં, આવું ચાલશો નહીં તો નહીં ચાલે. ચંદુભાઈને તમારે ટકોરવાનું કે આવું ચાલશો નહીં તો નહીં ચાલે, અને શુદ્ધ ફૂડ આપવાનો છે. શું એને? એટલે ચંદુભાઈને શુદ્ધ ફૂડ આપવાનો છે. અશુદ્ધ ફૂડથી FOOD ખોરાકથી આ દશા થઈ છે, અને શુદ્ધ ફૂડે કરીને નિવેડો લાવવાની જરૂર. પ્રશ્ન કરતા, એ કંઈ આડું અવળું કરે તો પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે દાદા? હા એ બધું કહેવું પડે. તમે નાલાયક છો કહીએ, શું અંદરથી મહીથી તમે નાલાયક છો એમ કહેવાય. ચંદુભાઈ એકલા માટે, બીજા માટે નહીં. શું? કારણ કે તમારી ફાઇલ નંબર 1 તમારી પોતાની, બીજાને માટે નહીં દાદા. એટલે ફાઇલ નંબર 1 દોષિત હોય તો તેને દોષિત ગણી ગણવી અને વઢવું? હા બધું વઢવું ને, પ્રેજ્યુડિસ રાખવો એની પર કે તું આવો જ છે, હું જાણું છું, અને વઢવું હોવ, કારણ કે આપણે એનો નિવેડો લાવવો છે. હવે શું નેક્સ્ટ હેડિંગ? નથી કરવાનું, માત્ર જોવાનું. પ્રશ્ન કરતા, પણ દાદા આ બીજા કોઈ ભાઈ હોય ફાઇલ નંબર 10 એને દોષિત નહીં જોવાય, એ નિર્દોષ એમ? એ નિર્દોષ એમ દાદા? છે કે નિર્દોષ? અરે આપણી ફાઇલ નંબર 2 હવ નિર્દોષ. શું? કારણ કે ગુના શા હતા કે બધાને દોષિત જોયા અને આ ચંદુભાઈનો દોષ જોયો નથી. એ ગુનાનું રિએક્શન મળ્યો આ, એટલે ગુનેગાર પકડાઈ ગયો. બીજા ગુનેગાર છે જ નહીં. શું? બીજા ગુનેગાર છે જ નહીં દાદા. પેલું ઊંધું જોયું છે, ઊંધું જ જોયું દાદાશ્રી. શું કે? હવે છતું જોયું, વાત જ સમજવાની છે. શું? કશું કરવાનું નથી, વિતરાગોની વાત સમજવાની જ હોય, કરવાનું ના હોય. એવા વિતરાગ ડાયા હતા. જો કરવાનું હોય તો માણસ થાકી જાય બિચારો. અને દાદા કરે તો પાછું બંધન આવે ને? હા કરવું એ જ બંધન, કંઈ પણ કરવું એ બંધન. માળા ફેરવી મેં કર્યું એટલે બંધન. તે બધાને માટે નહીં, બહારનાને માટે હું કહું કે માળા ફેરવજો, કારણ કે એમને ત્યાં એ વેપાર છે એમનો, બેઉના વેપાર જુદા છે. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા પોતાની પ્રકૃતિ દેખાવા માંડી છે, બધું દેખાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું દેખાય છે, પણ એનો સ્ટડી કેવી રીતે કરવો? એનો સ્ટડી કેવી રીતે કરવો? એની આગળ જ્ઞાન કેવી રીતે કામ કરવું જોઈએ? કેવી જાગૃત રહેવી જોઈએ? દાદાશ્રી જવાબ આપે છે, પ્રકૃતિ તો આપણને માલમ જ પડી જાય. શું? પ્રકૃતિ તો આપણને માલમ જ પડી જાય, એ આપણને ખબર જ પડી જાય કે આ પ્રકૃતિ આવી જ છે, અને ઓછી ખબર પડી હોય તો દાડે દાડે સમજ વધતી જાય. આ છેવટે ફૂલ સમજમાં આવે. એટલે આપણે ફક્ત કરવાનું શું છે કે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે તે આપણે જોયા કરવાની જરૂર છે, એ જ શુદ્ધ ઉપયોગ છે. આપણે ફક્ત કરવાનું શું છે કે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે તે આપણે જોયા કરવાની જરૂર છે, એ જ શુદ્ધ ઉપયોગ છે. દાદા પોતાની પ્રકૃતિને જોવાનું હોય એમાં જોવાય નહીં અને પાછી ચૂકી જવાય તેમાં કઈ વસ્તુ કામ કરતી હોય છે દાદા? શું કહે છે? આવરણ. એ આવરણ તોડવું પડે તો એ કેવી રીતે તૂટે દાદા? તો કે આપણે અહીંથી વિધિઓથી તૂટતું જાય, દાડે દાડે તેમ તેમ દેખાતું જાય. આવરણ કઈ રીતે તૂટે? તો કે વિધિઓથી આવરણ તૂટે. આવરણ અહીં વિધિઓથી તૂટતું જાય, દાડે દાડે તેમ તેમ દેખાતું જાય. આ તો બધું આવરણમય જ હતું, કશું દેખાતું નહોતું, તે ધીમે ધીમે દેખાવા માંડ્યું. એ આવરણ જો ના બાંધે ના દે બધું, એ આવરણ જોવા ના દે બધું, અત્યારે બધાય દોષ દેખાય નહીં, કેટલા દેખાય છે? 10-15 દેખાય છે? હા દાદા, ઘણા દેખાય છે, 100-100 દાદા ચેઇન ચાલ્યા કરે છે, તોય પૂરા ના થાય. આવરણ રહે ને પાછા ઘણા દોષ હોય. અમારે વિધિ કરતી વખતે અમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો થયા કરે ને, જે સામાન્ય નુકસાન ના કરે એવો પણ એ દોષ અમને થાય તે ખબર પડે, તરત જ અમારે એને સાફ કરવા પડે. ચાલે જ નહીં ને, દેખાય એટલા તો સાફ કરવા જ પડે ને. ઘઉં પોતાના જ વીણોને, હેડિંગ છે ઘઉં પોતાના જ વીણોને. દાદા, બીજાની પ્રકૃતિ જોવાની જે આદત ન હોય એને શું કહેવાય? દાદા કે બીજાની પ્રકૃતિ જોવી તો દોષ કાઢવો નહીં. સમજવો ખરો કે આ દોષ છે, પણ આપણે કાઢવો નહીં. ફરીવાર, બીજાની પ્રકૃતિ જોવી તો દોષ કાઢવો નહીં. સમજવો ખરો કે આ દોષ છે, પણ આપણે કાઢવો નહીં. એ એમના પોતાના દોષ જોતા શીખ્યા છે એટલે આપણે કાઢવાની શી ખરી જરૂર ખરી? ના દાદા, પણ એ આપણા દોષ કાઢે તો આપણે શું કરવાનું? દાદા શ્રી કે એ આપણા કાઢે તો ફરી આપણે જો એના કાઢવા જઈએ તો વધતું જાય દાડે દાડે. શું એના કરતાં આપણે બંધ કરીએ તો કોક દાડો વિચાર આવે કે આ કંઈ થાકતા નથી, મારે એકલાને જ થકવ થકવ કર્યા કરે, એટલે થાકીને બંધ થઈ જાય. બીજાનો દોષ કાઢવો એ ટાઈમ યુઝલેસ વાપરવા જેવું છે, નકામો ટાઈમ. પોતાના દોષનું બધું પાર વગરનું ઠેકાણું ના હોય ને બીજાના દોષ જુએ, અલે ભાઈ તું તારા ઘઉં વીણને, પારકા ઘઉં વીણે ને અહીં ઘેર તારા વીણ્યા વગરના દડિયા કરું છું શું? પણ દાદા, એવું હોય કે આપણા તો ઘઉં વીણેલા હોય પણ આપણામાં આવીને પાછા આપણે વીણતા હોય ને વ્યવહાર સાથે હોય તો એ વીણ્યા વગર નાખી જતા હોય ભેગા, ને આપણે કહીએ કે ભાઈ આવું ના કરીએ. દાદા કે વીણ્યા વગરના નાખે ખરા? કે આપણા આમ વીણ્યા વગરના હોય ને તો જ નાખે, એ વીણેલા હોય તો ના નાખે, તો કાયદા છે બધા. શું વીણેલા ના હોય તો જ નાખે, વીણેલા હોય તો ના નાખે. આ તો ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન. પ્રશ્ન કરતા પછી ના દાદા, પણ આપણે સ્વભાવે, કરેક્શન, ના દાદા, આપણે સમભાવે નિકાલ કરતા હોઈએ કોઈ વસ્તુનો કે ભાઈ આ વસ્તુ સારી નથી, કે આની અંદર આમાં ક્લેશ થાય છે, કે આની અંદર આને લીધે કંઈ વ્યવહાર બગડે છે, પણ સામે સમભાવે નિકાલ કરવાને બદલે એમ કહે કે હું તો કરીશ, તારાથી થાય તે કરી લે, તો પછી ત્યાં કઈ રીતે વ્યવહાર કરવો દાદા? તો દાદા શ્રી કહે છે ને, એવું છે ને, આ બધા બુદ્ધિના અડપલા છે, જ્યાં પરિણામ જ, જે પરિણામ ફરે નહીં ત્યાં જોયા કરવાનું કે પરિણામ શું થાય છે. એ જ્યાં પરિણામ જ, કે જે પરિણામ ફરે નહીં ત્યાં તમારે શું કરવાનું કે જોયા કરવાનું કે પરિણામ શું થાય છે. એ સામાની પ્રકૃતિ જોયા કરવાની. હવે આ અડપલા કોણ કરે છે, પૂછે છે દાદા, આવા બુદ્ધિના અડપલા કોણ કરે છે? દાદા પૂતગલ. પૂતગલ ના, બુદ્ધિ નહીં તો પરિણામ તો બધા જે છે એને જોયા કરવાના છે. આપણે જુઓ તો આપણે, જુઓ તો આપણે આત્મા થઈ ગયા, અને પેલું દોષો જુઓ તો પ્રકૃતિ થઈ જશો. ઓમ નમો વિતરાગાય. જુઓ તો આપણે આત્મા થઈ ગયા, અને જો પેલું દોષો જુઓ તો પ્રકૃતિ થઈ જશો. દાદા, લોકો એમ કહે છે કે અમે તો તમારી પ્રકૃતિની ભૂલ કાઢીએ છીએ, અને અમે એને જોઈએ છીએ કે આ તમારી ભૂલ કાઢે છે. દાદાને પૂછે છે, દાદા લોકો તો એમ કહે છે કે અમે તો તમારી પ્રકૃતિની ભૂલ કાઢીએ છીએ અને અમે એને જોઈએ છીએ કે આ તમારી ભૂલ કાઢે છે. દાદા કે ના, એ ભૂલ કાઢનાર જોઈ શકે નહીં અને એને જોનાર ભૂલ કાઢે નહીં, આ તો કાયદા હોય ને. દાદા એટલે તમે કહો છો કે ભૂલ કાઢીને કહો કે અમે જોઈએ છીએ, અમે ભૂલ કાઢીએ છીએ. દેટ મીન્સ, એનો અર્થ દાદા કે કોઈ ભૂલ કાઢનાર જોઈ શકે નહીં અને જોનાર હોય તે ભૂલ કાઢી શકે નહીં. એ પેલું જોવું ને આ જોવામાં ફેર છે. પેલું ઇન્દ્રિય ગમ્ય જોનાર અને પેલું અતિ ઇન્દ્રિય છે તે જ્ઞાન ગમ્ય જોનાર છે, એટલે આ જોયું કહેવાય નહીં. ફરીવાર, કોઈ ભૂલ કાઢનાર જોઈ શકે નહીં અને જોનાર હોય તે ભૂલ કાઢી શકે નહીં. એ પેલું જોવું ને આ જોવામાં ફેર છે. પેલું ઇન્દ્રિય ગમ્ય જોનાર અને આ પેલું અતિ ઇન્દ્રિય છે તે જ્ઞાન ગમ્ય જોનાર છે, એટલે આ જોયું કહેવાય નહીં. પેલું ઇન્દ્રિય ગમ્ય, તો દાદા જો કોઈની ભૂલ કાઢવી દેટ મીન્સ, હા દાદાશ્રી કે છે, કોઈની પણ ભૂલ કાઢવી એ તો મોટામાં મોટો ગુનો છે, કારણ કે આ જગત નિર્દોષ છે. અને આ જ્ઞાન ગમ્ય કહેવાય. દાદા આપણે આ ડિસ્ચાર્જ તરીકે જોઈએ છીએ કે આ તો જો ચંદુભાઈ ખોટી ભૂલ કાઢે છે કોઈની, એ જુએ છે, એ શું છે? તો એ ચંદુભાઈ જે જુએ છે ભૂલ કાઢતી વખતે, એ જુએ છે એ બુદ્ધિગમ્ય છે. શું ના? એટલે આ ચંદુભાઈને જુએ છે કે બુદ્ધિગમ્ય છે? દાદા કે હા, એ બુદ્ધિગમ્ય છે. અને પેલું જ્ઞાનગમ્ય ક્યારે કહેવાય? કે કોઈની ભૂલ કાઢે નહીં અને જુએ ત્યારે જ્ઞાનગમ્ય કહેવાય. દાદા હા, પણ દાદા રોજિંદા વ્યવહારમાં કોઈ વખત કહેવું તો પડે કે આ વસ્તુ સારી નથી? દાદા કે પણ કહેવું પડે એ કાયદો ના હોય. શું કહેવાય જાય એવી નિર્બળતા હોય જ. અમે હો કોઈને મારી જોડે રહેતા હોય ને તેને કહીએ કે આ શું કરો, આ ભૂલ કરી પાછી, એવું કહીએ પણ કહેવાય જાય. શું કહ્યું? એવી સહજ નિર્બળતા ભરાઈ પડેલી હોય બધાને. શું પણ અમે પણ એમ આપણે સમજ્યું કે આ ભૂલ થઈ, આવું ના થવું જોઈએ. શું એણે પોતે એમ માનવું જોઈએ કે આ ખોટું છે, તો ભૂલો કાઢવાની આદત એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થતી થતી ખલાસ થઈ જશે. પેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે બધું. પોતાની ભૂલોને પોતે જ વડે. હેડિંગ: દરેક અડચણો આવે છે ને, પહેલી સહન કરવાની તાકાત આવે પછી આવે છે. શું દરેક અડચણો જે આવે છે ને, તે પહેલી સહન કરવાની તાકાત આવે પછી આવે છે, નહીં તો માણસ ત્યાં ને ત્યાં ખલાસ થઈ જાય. એટલે કાયદા એવા છે બધા. દાદા એ વ્યવસ્થિત શક્તિ કરે છે. દાદા કે એનું જ નામ જ વ્યવસ્થિત. એટલે એવા સંજોગ ઊભા થઈને પછી છે તે શક્તિ ઉત્પન્ન થશે, નહીં તો એ માણસ શુંનું શું થઈ જાય. માટે કોઈ રીતે ગભરાવાનું કોઈ કારણ નથી. આપણે તો દાદા છે ને હું છું, બસ બીજું કાંઈ નથી આ દુનિયામાં. દાદા છે ને હું છું, બેઉ દાદાના જેવી દરસલ ખુમારી રહેવી જોઈએ. દાદાના જેવી દર અસલ ખુમારી રહેવી જોઈએ. કોઈ બાપોય ઉપરી નથી એવી, ઉપરીના ઉપરી કહ્યા દાદાને, ઉપરીના ઉપરી કહ્યા દાદાને. દાદા અમને તો અમારી ભૂલો હજુ ડરાવે ને? હા ડરાવે. હા તો તમારી સ્થિતિ ઉપર તો પહોંચતા તો ભૂલો ડરાવે ને? તે આપણે સમજીએ ને સમજીએ એને કે આ કોણ ડરાવે છે તેમ આપણે જાણીએ. પણ મૂળ તો છીએ દાદા જ છીએ ને આપણે. મૂળ તો આપણે દાદા જ છીએ ને. મૂળ તો આપણે દાદા જ છીએ ને. નમો વિતરાગાય. એમાં ફેર નથી ને, એના એકના એક જ છે ને. એટલે અમારા ભાગીદાર તે એક ફેરો મને કહે છે કે બે ત્રણ અડચણો હમણાં આવી છે, તે બધી ભારે બધી અડચણો આવી. મેં કહ્યું જાઓ અગાશીમાં જઈને બોલો કે ભાઈ બે ત્રણ આવી છે ને દાદા, બેંક ખોલી છે આપણે, એટલે બીજા જે હોય તે આવી જાઓ, તે પેમેન્ટ કરી દઉં. કહીએ શું કીધું? પહેલાં બેંક નહોતી, તે મારી ઉપાધિ હતી. હવે બેંક છે મારી પાસે, દાદા બેંક જેટલી હોય એ બધા ભેગા થઈને આવો કહીએ. તે પણ અગાશીમાં જઈને બોલ્યા એ ખરા મારા શબ્દો, હં બૂમ પાડીને બોલ્યા કે જે હોય એ બધાએ આવી જાઓ, મારે પેમેન્ટ કરવું છે. કહે છે હા મઈ, હાય હાય હાય, જૂ પડે તો એમ કંઈ ધોતિયા કાઢી નાખે એવું ચાલતું હશે. જૂ પડે તો એમ કંઈ ધોતિયા કાઢી નાખે એવું કંઈ ચાલતું હશે. એટલે એવું કંઈક કહેવું કોક દાડો. શું આપણી અમાસી છે જ ને, તે આવી જાઓ પેમેન્ટ કરી દઈએ કહીએ. ત્યારે સંપૂર્ણ થયો નિકાલ. તમે ઢીલા થાવ તો વસ્તુ બધી વધારે ચોંટી પડે. શું અને બધી ફાઇલોનો નિકાલ થઈ ગયો એટલે પરમાત્મા જ છો તમારે ફાઇલ ખરી? કે હા દાદા એમ, ત્યારે સારું. ફાઇલો છે ત્યારે જ ભાંજગઢ ને. દાદા ફાઇલનો નિકાલ કમ્પ્લીટ થઈ ગયો એ ક્યારે કહેવાય? ફાઇલ પૂરેપૂરી ઉકલી ગઈ એનો નિકાલ થયો એવું ક્યારે ખબર પડે, ક્યારે કહેવાય? દાદાશ્રી આપણા મનમાં ના રહે એના તરફ અને એના મનમાં આપણા તરફ ના રહે એટલે કમ્પ્લીટ નિકાલ થઈ ગયો. આપણા મનમાં ના રહે એના તરફ અને એના મનમાં આપણા તરફ ના રહે એટલે કમ્પ્લીટ નિકાલ થઈ ગયો. દાદા એમાં એના મનમાં ના રહેવું જોઈએ, રહે તો આપણને વાંધો નહીં, આપણા મનમાં બિલકુલ ક્લિયર થાય તો થઈ ગયો. એટલે આપણને એના માટે વિચાર પણ ના આવે એવું દાદા? હા, વિચાર આવતા પણ બંધ થઈ જાય એના માટે દાદા? હા દાદાશ્રી કહે છે, ક્યાં સુધી મન ચોખ્ખું થયું. એકાદ મહાત્માને માટે સર્વજ્ઞશ્રી શું કહે છે, એકાદ મહાત્માને માટે અમને વિચાર ફેરફાર પડી ગયા, મય વિચાર અમારે આવે નહીં છતાં આવવા માંડ્યા એ માણસ માટે. એટલે મેં જાણ્યું શું થયું મય વળી પાછું આવો નવું, શું આ વળી શું થયું, શું કારણથી આ એને માટે આ વિચાર આવે છે, સારો માણસ છે ને એ બગડી ગયો છે કે શું છે તે. અને પછી મયથી જવાબ મળ્યો કે એના ગ્રહ બળ રાઠા છે, એના ગ્રહો સ્ટાર્સ ફેવરેબલ નથી એના, તેથી આવું દેખાય છે. એટલે પછી અમે કોણી લાગણી રાખીએ પછી, કારણ કે માણસને સ્ટાર્સ ફેવરેબલ કાયમને માટે હોય ને કોઈને ફેવરેબલ નાય પણ હોય, એવું બને ને? હા દાદા બને, તો તે તો જગતમાં હોય જ દાદા કે, પણ આ તો અમને ટચ થતું હોય એવી વાત આવે તો અમે એક બાજુ કોણી લાગણી કરી નાખીએ, કોણી લાગણી કરી નાખીએ. દાદા તે કેવી રીતની રીતના કોણી અને કેવી રીતના કરીને કરી નાખો કોણી લાગણી? એટલે કે જો જેવા દેખાય એવું માનીએ નહીં પછી, એ તો સારા જ છે. શું કહ્યું? એ તો સારા જ છે દાદા. એટલે પછી વ્યવહારમાં તમે પછી શું કરો, નિર્દોષ જ છે ને દાદા કે? મેં તો વ્યવહાર નિર્દોષ જ જોયેલું છે, દોષિત કેમ દેખાય છે માટે? દેર આર કોઝિસ, ત્યાં કંઈ કારણ છે, નિર્દોષ જ જોયેલું છે બધું. બુદ્ધિથી દોષિત છે જગત અને જ્ઞાનથી જગત. નમો વિત્રાગાય સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન જ્ઞાની પુરુષની આપ્તવાણી, આપ્ત પુરુષના વચન બળો, નિજ દોષ દર્શનથી નિર્દોષ. 1995 ફર્સ્ટ એડિશન, ટેપ નંબર 4, સાઇડ નંબર 2, પેજ 100. ફરીવાર દાદા, એ કેવી રીતની કોણી, કેવી રીતના કરી નાખો કોણી લાગણી? દાદા શું કે, એટલે જેવા દેખાય એવું અમે માનીએ નહીં પછી, શું એ તો સારા જ છે. શું કહ્યું દાદા? એટલે પછી વ્યવહારમાં તમે પછી શું કરો? તો દાદા કે, નિર્દોષ જ છે ને, મેં તો વ્યવહાર નિર્દોષ જ જોયેલું છે, દોષિત કેમ દેખાય છે માટે? દેર આર કોઝિસ, નિર્દોષ જ જોયેલું છે બધું. બુદ્ધિથી દોષિત જગત છે, બુદ્ધિથી દોષિત છે જગત અને જ્ઞાનથી જગત નિર્દોષ છે. તને હસબન્ડ નિર્દોષ નથી દેખાતા? હા દેખાય છે ને દાદા. ત્યાર પછી હવે પછી ભૂલ કાઢીએ એનો શું અર્થ છે? આ આ ભૂલ તો ફક્ત આ પૂતળું પેલા પૂતળાની ભૂલો કાઢતું હોય તે આપણે જોયા કરવાનું, તે આ પ્રકૃતિ નિહાળવાની, તે નિહાળી લેવાની. ત્યાં સુધી ઉપરી મહિલા ભગવાન. આમાં સર્વજ્ઞ શ્રી શું કહે છે આગળ, પેજ 101માં, આમાં બીજા કોઈનું છે જ નહીં, ત્યાં આપણી જ ભૂલોનું ફળ આપણે ભોગવવાનું. માલિકી આપણી, ઉપરીએ કોઈ નહીં, મહી બેઠા છે તે ભગવાન જ આપણા ઉપરી, એ શુદ્ધાત્મા, એ ભગવાન. ફાઇલ વગરના શુદ્ધાત્મા એ ભગવાન કહેવાય, અને ફાઇલવાળા શુદ્ધાત્મા શુદ્ધાત્મા કહેવાય. જુઓ ને, તમને ફાઇલો છે ને, નિરાતે સમજી ગયા ને તરત કે ફાઇલવાળા શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા કહેવાય, ફાઇલ વગરના શુદ્ધાત્મા એ ભગવાન કહેવાય. દાદા, તમારી સ્થિતિ પામવી છે અમને. દાદા, બધી ફાઇલો હોય તો એ અડે નહીં, એવું કંઈ કરી આપો ને દાદા. દાદા કે એટલે હવે ફાઇલ સુધી આવ્યા છે, હવે ફાઇલનો ઉકેલ લાવી નાખવાનો બસ, એટલે પતી ગયું બધું, કામ પતી જાય છે. નથી હિમાલયમાં તપ કરવા પડ્યા કે નથી ઉપવાસ કરવા પડ્યા. હિમાલયમાં તો તપ અનંત અવતાર સુધી કરે તોય કશું વળે નહીં. ઊંધે રસ્તે તો સહેજ જ ઊંધો રસ્તો હોય, પણ તે રસ્તે ગયા તો મૂળ જગ્યા ના આવે. કરોડ વર્ષ ફર્યા તોય ના આવે. નેક્સ્ટ હેડિંગ, ભિન્નતા એ બંનેના જાણપણામાં. દાદા, પ્રકૃતિના ગુણ દોષ જે જુએ છે તે જોનારો કોણ છે, પ્રશ્ન કરતા પૂછે છે. પ્રકૃતિના જે ગુણ દોષ છે એ જે જુએ છે, પ્રકૃતિના ગુણ દોષ જે જુએ છે તે જોનારો કોણ છે? દાદાશ્રી, એ જ પ્રકૃતિ છે. પ્રકૃતિનો કયો ભાગ જુએ છે દાદા? કે બુદ્ધિનો ભાગ, અહંકારનો ભાગ. તો પછી આમાં દાદા મૂળ આત્માનું શું કામ છે? તો દાદા કે મૂળ આત્માનું શું? મૂળ આત્માને તો શું, એને તો લેવા દેવા જ નથી ને. તો દાદા કે મૂળ આત્માનું જોવા જાણવા પણ કઈ રીતના હોય છે? તો દાદા કે એ નિર્લેપ હોય છે અને આ તો લેપિત છે. એટલે દાદા સારું ખોટું જુએ છે એ લેપિત ભાગ છે? હા, એ બધો લેપિત ભાગ. દાદા, આ બુદ્ધિએ પ્રકૃતિનું સારું ખોટું જોયું, એ જે જુએ છે જાણે છે એ પોતે છે? તો દાદા કે પ્રકૃતિનો દોષ જુએ તો એ પ્રકૃતિ થઈ ગઈ, આત્મા નથી ત્યાં આગળ. આત્મા આવો નથી, એને કોઈનો દોષ ના દેખાય. આત્માને કોઈનો દોષ ના દેખાય. દાદા, એકબીજાના દોષની વાત નથી કરતા, પણ પોતે પોતાના દોષની વાત કરે છે. તે વખતે પ્રકૃતિ જ હોય, પણ દાદા કે દાદા એકબીજાના દોષની વાત હવે નથી કરતા, પણ પોતાના દોષની વાતો કરીએ છીએ હવે, અને એને જોઈએ જોતી વખતે. દાદા કે તે વખતે પ્રકૃતિ જ હોય, પણ એ ઊંચી પ્રકૃતિ આત્માને પ્રાપ્ત કરાવનારી છે. અને દાદા પ્રકૃતિને નિર્દોષ જુએ છે એ કોણ જુએ છે? તો દાદાશ્રી કે એ પ્રકૃતિને નિર્દોષ જુએ છે એ જ પરમાત્મા છે, એ જ શુદ્ધાત્મા છે, બીજા કશામાં હાથ જ નથી ગાલતો ને. દાદા, નિર્દોષ જોવામાં એને કેવો આનંદ મળે છે, પૂછે છે. એ આનંદ એ મુક્ત આનંદ કહેવાય ને. અને દાદા એટલે પરિણામને વિશે કંઈ બોલતો જ નથી દાદાશ્રી, પરિણામને ને પ્રકૃતિના પરિણામને જોતો જ નથી. બે પ્રકારના પારિણામિક જ્ઞાન છે, એક છે તે પ્રકૃતિનું પારિણામિક જ્ઞાન અને એક આત્માનું પરિણામિક જ્ઞાન. પણ દાદા એ જેમ છે તેમ જોવામાં કયો સ્વાદ ચાખી રહ્યો છે? એ જેમ છે તેમ જોવામાં એ કયો સ્વાદ ચાખી રહ્યો છે દાદા? કે એ તો એને આનંદ ચાખી લીધેલો હોય ને, એ તો એણે આનંદ ચાખી લીધેલો હોય ને, પછી એ શું કહે છે કે મારે આનંદની કંઈ પડેલી નથી, મને તો આ જેમ છે એમ જોવામાં પડેલી છે. મારે આનંદની કંઈ પડેલી નથી, મારે તો આ જેમ છે તેમ જોવામાં પડેલી છે. એટલે અમે શું કહ્યું કે જેમ છે એમ જુઓ ને, એ છેલ્લામાં છેલ્લી વાત છે. ઓમ નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. એથી અંતરાય. દાદા, સંપૂર્ણ આનંદ ક્યારે વર્તે? બધા દોષો ગયા પછી જ ને. દાદા કે આનંદ તો વર્તે જ છે, પણ દોષો છે તે અંતરાય કરે છે, એટલે એને લાભ નથી થવા લેવા દેતા. આનંદ તો અત્યારે છે, પણ ગોઠવણી કરતા નથી આપણે. સંપૂર્ણ દોષ રહિત દશા દાદાની. સર્વજ્ઞશ્રી કહે છે, પોતાના દોષ જોવામાં સુપ્રીમ કોર્ટ વાળોએ પહોંચે નહીં, ત્યાં તો પહોંચે નહીં જજમેન્ટ, ત્યાં તો પોતાનો આટલો દોષ જોઈ શકે નહીં. આ તો ગાળાના ગાળા દોષ જોયા જ્યાં કરે છે, આ તો સ્થૂળ જાડું ખાતું એટલે દોષો દેખાતા નથી, અને આટલો સહેજ અમથો વાળ જેટલો દોષ થાય ને તરત ખબર પડી જાય કે આ દોષ થયો. એટલે કેવી કોર્ટ હશે અંદર, એ જજમેન્ટ કેવું હશે, છતાંય કોઈ જોડે મતભેદ નહીં, ગુનેગાર જોડે મતભેદ નહીં. દેખાય ખરો ગુનેગાર, છતાં મતભેદ નહીં, કારણ કે ખરી રીતે એ ગુનેગાર છે જ નહીં, એ તો ફોરેનમાં ગુનેગાર છે, અને આપણે તો હોમ સાથે જ ભાંજગઢ છે, આપણે તો હોમ સાથે જ ભાંજગઢ છે, એટલે આપણે મતભેદ હોય નહીં ને. દાદાને ઓપન એટલે ઉઘાડી ભૂલમાં આ હુક્કો છે, પછી તો એ ભૂલ ખરી પડેલી. બીજાને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ દોષો રહ્યા છે, એ જગતને બિલકુલ બીજા જે દાદાને જે બીજા જે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે એ જગતને બિલકુલ નુકસાનકારક કે નફાકારક હોય નહીં, જગતને સ્પર્શે નહીં એવા દોષ હોય, અને સ્થૂળ સૂક્ષ્મ બે દોષો ગયેલા હોય. શું સ્થૂળ દોષો? એટલે તમે મારી જોડે ચારેક મહિના રહો ને તોય તમને એકુય દોષ ના દેખાય, 24 કલાક રહો તોય. આ નીરુબેન છે, આ નીરુબેન છે, તે નિરંતર સેવામાં રહે છે, પણ એમને એક દોષ જોવામાં આવ્યો ના હોય અમારો, એમને નિરંતર સાથે જ રહેવાનું. જો જ્ઞાની પુરુષમાં દોષ છે તો જગત નિર્દોષ કેમ કરીને થાય, જો જ્ઞાની પુરુષમાં દોષ છે તો જગત નિર્દોષ કેમ કરીને થાય. જાગૃતિ ભૂલો સામે જ્ઞાની તણી. અમારી જાગૃતિ ટોપ પરની હોય તમને ખબરે ના પડે, પણ તમારી જોડે બોલતા જ્યાં અમારી ભૂલ થાય ત્યાં તમને તરત ખબર પડી જાય, અને તરત તેને ધોઈ નાખીએ. એના માટે યંત્ર મૂકેલું હોય જેનાથી તરત જ ધોવાઈ જાય, એના માટે યંત્ર મૂકેલું હોય. અમે પોતે નિર્દોષ થયા છીએ અને આખા જગતને નિર્દોષ જ જોઈએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કહી કે જગતમાં કોઈ દોષિત જ ના દેખાય, તે અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય, ને જે જેમ દોષો ઘટે તેમ જાગૃતિ વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે જેને અમે જોઈએ છીએ અને જાણીએ. એ દોષ કોઈને હરકત કરતા ના હોય, પણ આ કાર્ડને લઈને એ અટક્યા છે, અને તેનાથી જ 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન અટક્યું છે, અને 356 ડિગ્રી આવીને ઊભું રહી ગયું છે. પણ અમે તમને પૂરું 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન કલાકમાં જ આપીએ છીએ, પણ તમને પચશે નહીં. અરે અમને જ ના પચ્યું ને, કાર્ડને લઈને 4 ડિગ્રી ઊણું રહ્યું. મય પૂરેપૂરું 360 ડિગ્રી રિયલ છે, અને રિલેટિવમાં 356 ડિગ્રી છે. આ કાર્ડમાં રિલેટિવ પૂર્ણતાએ જઈ શકાય તેમ નથી, આ કાર્ડમાં રિલેટિવ પૂર્ણતાએ જઈ શકાય તેમ નથી, પણ અમને તેનો વાંધો નથી, કારણ કે મય અપાર સુખ વર્ત્યા કરે છે. તેથી અમારો ન ઉપરી કોઈ હેડિંગ. જેને જેટલી ભૂલો ના દેખાય તેને તેટલી તે ભૂલો ઉપરી, જેની બધી જ ભૂલો ખલાસ થાય તેનો કોઈ ઉપરી જ નહીં, મારો કોઈ ઉપરી છે જ નહીં. તેથી હું બધાનો ઉપરી, ઉપરી નોય ઉપરી, કારણ કે અમારામાં સ્થૂળ દોષો તો હોય જ નહીં, સૂક્ષ્મ દોષો પણ ચાલ્યા ગયેલા. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હોય તેના અમે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા હોઈએ. ભગવાન મહાવીર પણ આજ કરતા હતા. માટે જ્ઞાની દેહધારી પરમાત્મા. જ્ઞાની પુરુષમાં દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય, એમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના અમે જ્ઞાતા દ્રષ્ટા રહીએ. આ દોષની તમને વ્યાખ્યા આપો. સ્થૂળ ભૂલ એટલે કે શું? સ્થૂળ ભૂલ એટલે શું? કે મારી કંઈક ભૂલ થાય તો જે જાગૃત માણસ હોય તે સમજી જાય કે આમને કંઈક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં 25,000 માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો, પણ પેલા 25,000માંથી 5-1 જણ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય. જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય, દેવોને અવધિ જ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં એ દોષો કોઈને નુકસાન કરતા નથી. એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તે કલિકાલની વિચિત્રતાને લીધે જ્ઞાની પુરુષ પોતે દેહધારી રૂપે પરમાત્મા જ કહેવાય, જેને એક પણ સ્થૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી. જ્ઞાની પુરુષ પોતે દેહધારી રૂપે પરમાત્મા જ કહેવાય, જેને એક પણ સ્થૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી. જગત બે જાતની ભૂલ જોઈ શકે, એક સ્થૂળ ને એક સૂક્ષ્મ. સ્થૂળ ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે, બુદ્ધિવાળા. આ બે ભૂલો જ્ઞાની પુરુષ પાસે ના હોય. પછી સૂક્ષ્મતર દોષો તે જ્ઞાનીઓને જ દેખાય અને અમે સૂક્ષ્મતમમાં બેઠા છીએ, જે દોષો અમને કેવળ જ્ઞાન થવામાં બાધક થાય. મહિલા ભગવાન દેખાડે દોષો. મારે સ્થૂળ ને સૂક્ષ્મતમ મારે સ્થૂળ અને સૂક્ષ્મ ભૂલ હોય જ નહીં, પણ મારી જે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલ હોય, જે કેવળ જ્ઞાનને રોકતી હોય, કેવળ જ્ઞાનને આંતરે એવી ભૂલ હોય, તે ભૂલ ભગવાન મને દેખાડે ત્યારે હું જાણું ને કે મારો ઉપરી છે આ, એવી ખબર ના પડે? આપણી ભૂલો દેખાડે એ ભગવાન ઉપરી ખરો કે નહીં? હા દાદા, બરાબર છે. અને તેથી તો અમે કહીએ છીએ કે આ ભૂલ જે અમને દેખાડે છે ને, એ 14 લોકનો નાથ છે. એ 14 લોકના નાથના દર્શન કરો. ભૂલ દેખાડનાર કોણ છે? 14 લોકનો નાથ. અને એ દાદા ભગવાન તો મેં જોયેલા છે, સંપૂર્ણ દશામાં છે અંદર. એની હું ગેરંટી આપું છું. હું જ એમને ભજું છું ને, અને તમને કહું છું કે ભાઈ તમે દર્શન કરી જાઓ. દાદા ભગવાન 360 ડિગ્રી અને મારે 356 ડિગ્રી છે, એટલે અમે બે જુદા છીએ. એ પુરાવાર થઈ ગયું કે નહીં? હાસતો ને દાદા, અમે બે જુદા છીએ. મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે, એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે, જડહડ જ્યોતિ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સર્વજ્ઞશ્રીનું આ પુસ્તક નિજ દોષ દર્શનથી નિર્દોષ 3 ડિવિઝનમાં છે અને હવે છેલ્લું ડિવિઝન આવે છે જગત નિર્દોષ. 3 ડિવિઝન્સ કયા છે? તો કે પહેલું ડિવિઝન છે તો કે નિજ દોષ દર્શનથી નિર્દોષ, બીજું આત્મદ્રષ્ટિ થયા પછી, અને ત્રીજું જગત નિર્દોષ. ભગવાને ભાળ્યું જગ નિર્દોષ. દાદા, ભગવાન મહાવીરે આખા જગતને નિર્દોષ જોયું. દાદાશ્રી, ભગવાને નિર્દોષ જોયું અને પોતાની નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ જોયું, એમને કોઈ દોષિત ન લાગ્યો. એવું મેં પણ નિર્દોષ જોયું છે અને મને પણ કોઈ દોષિત દેખાતો નથી. ફૂલહાર ચડાવે તોય કોઈ દોષિત નથી અને ગાળો ભાણે તોય કોઈ દોષિત નથી. આ તો માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. દાદા, નિર્દોષતા કેવી રીતે પ્રાપ્ત થાય? તો દાદા કે આખા જગતને નિર્દોષ જોશો ત્યારે, મેં આખા જગતને નિર્દોષ જોયું છે ત્યારે હું નિર્દોષ થયો છું. હિત કરનારને અને અહિત કરનારને અમે નિર્દોષ જોઈએ. કોઈ દોષિત નથી. દોષ એણે કર્યો હોય તો એ ખરી રીતે એના આગલા અવતારે કર્યો હોય, પણ પછી તો એની ઈચ્છા ના હોય છતાં અત્યારે થઈ જાય છે. અત્યારે એની ઈચ્છા વગર થઈ જાય છે ને, ભરેલો માલ છે એટલે એમાં એનો દોષ હોય નહીં ને, એટલે નિર્દોષ ગણ્યો. દાદા, કઈ દ્રષ્ટિએ જગ દિશે નિર્દોષ? પૂતગલને જોશો નહીં, પૂતગલ તરફ દ્રષ્ટિ ના કરશો, આત્મા તરફ જ દ્રષ્ટિ કરશો, કરજો. કાનમાં ખીલા મારનારને તે પણ ભગવાન મહાવીરને નિર્દોષ દેખાયા. દોષિત દેખાય છે તે જ આપણી ભૂલ છે, એક જાતનો આપણો અહંકાર છે. આ તો આપણે વગર પગારના કાજી થઈએ છીએ અને પછી માર ખાઈએ છીએ. મોક્ષે જતા આ લોકો આપણને ગોચવે છે એવું જે બોલીએ છીએ તે તો વ્યવહારથી આપણે બોલીએ છીએ. શું? મોક્ષે જતા લોકો આપણને ગોચવે છે એવું જે આપણે બોલીએ છીએ ને, તે તો આપણે વ્યવહારથી બોલીએ છીએ. આ ઇન્દ્રિય જ્ઞાનથી જે બધું દેખાય છે એવું બોલીએ છીએ, પણ ખરેખર હકીકતમાં તો લોકો ગોચવી શકે જ નહીં ને. કારણ કે કોઈ જીવમાં કિંચિત માત્ર ડખોડખલ કરી શકે જ નહીં એવું આ જગત છે. આ લોકો તો બિચારા પ્રકૃતિ જે નામ નાચ કરાવે છે ને, તે પ્રમાણે નાચે છે, એટલે એમાં કોઈનો દોષ છે જ નહીં. જગત આખું નિર્દોષ છે, મને પોતાને નિર્દોષ અનુભવમાં આવે છે. તમને એ નિર્દોષ અનુભવમાં આવશે ત્યારે તમે આ જગતથી છૂટ્યા, નહીં તો કોઈ એક પણ જીવ દોષિત લાગશે ત્યાં સુધી તમે છૂટ્યા નથી. દાદા, આમાં બધાય જીવ આવી જાય? માણસોય નહીં પણ કીડી મકોડા બધાય આવી જાય? દાદા કે હા, જીવ માત્ર નિર્દોષ સ્વભાવે દેખાવા જોઈએ. હા દાદા, પણ દાદા તમે જીવ માત્ર નિર્દોષ છે એમ કહ્યું, હવે નોકરીમાં મેં ક્યાંક ભૂલ કરી ને મારો ઉપરી અમલદાર એમ કહે કે ત્યાં ભૂલ કરી, પછી એ મને વળશે અને ઠપકો આપશે. હવે જો હું નિર્દોષ હોઉં તો ખરી રીતે મને ન વળવું જોઈએ ને? તો દાદાશ્રી શું કહે છે, કોઈનું વળવાનું આપણે જોવાનું નહીં, આપણને વળનાર પણ નિર્દોષ છે એવું તમારી સમજમાં હોવું જોઈએ. એટલે કોઈની પર દોષ ના ઢોળાય. જેટલા નિર્દોષ તમને દેખાશે એટલા તમને સમજમાં, એટલા તમે સમજમાં આવ્યા કહેવાઓ. મને જગત નિર્દોષ દેખાય છે તમારે એવી દ્રષ્ટિ આવશે, એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા માટે પાપ ધોઈ નાખીશ કે તેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે તેને સહેજેય ફ્રેક્ચર નહીં થવા દે. અમે આખા જગતને નિર્દોષ જ જોઈએ. દાદા, એવું આખા જગતને નિર્દોષ ક્યારે જોવાય? તો દાદા શું કહે છે જવાબ આપે છે, તમને દાખલો આપી સમજાવું, તમે સમજી જશો. એક ગામમાં એક સોની રહે છે, 5000 લોકોનું એ ગામ છે. તમારી પાસે સોનું છે તે બધું સોનું લઈને ત્યાં વેચવા ગયા, એટલે પેલો સોની સોનું આમ ઘસે જુએ. હવે આપણું સોનું આમ ચાંદી જેવું દેખાતું હોય, છાસિયું સોની હોય તો પેલો વળે નહીં, તોય પેલો વળે નહીં. એ કેમ વળતો નથી કે આવું કેમ બગાડી લાવ્યા? કારણ કે એની સોનામાં જ દ્રષ્ટિ છે. અને બીજા પાસે જાઓ તો એ વળે કે આવું કેમ લાવ્યા છો, એટલે જે ચોકસી છે એ વળે નહીં. એટલે તમે જો સોનું જ માંગો છો તો આમાં સોનું જ જુઓ ને, એમાં બીજાને શું કામ જુઓ છો? આટલું છાસું સોનું કેમ લાવ્યો એવી વડમવડા કરે તો એનો ક્યારે પાર આવે? એટલે આપણે આપણી મેળે જોઈ લેવાનું કે આમાં કેટલું સોનું છે અને એના આટલા રૂપિયા મળશે. તમને સમજાયું ને? એ દ્રષ્ટિએ હું આખા જગતને નિર્દોષ જોઉં છું. સોનીઓ આ દ્રષ્ટિએ ગમે તેટલું સોનું હોય તોય સોનું જ જુએ ને, બીજું જોવાનું જ નહીં ને, અને વળે નહીં. આપણે એને બતાવવા ગયા હોઈએ તો આપણા મનમાં થાય કે એ વળશે, તો આપણું સોનું તો બધું ખરાબ થઈ ગયું છે, પણ ના, એ તો વળે નહીં. એ શું કહેશે, મારે બીજી શી લેવા દેવા, તે અક્કલહીનવાળા છે કે અક્કલવાળા છે? દાદા કે અક્કલવાળા. હા દાદા, અક્કલવાળા જ કહેવાય ને. હવે આ સિમિલી બરોબર નથી? હા બરોબર છે. આવો દાખલો આપો તો ફિટ થઈ જાય જલ્દી. દાદા હવે આ દાખલો કોઈ જાણતું નથી કંઈ? જાણતા હશે દાદા? તો કે ના, શી રીતે ખ્યાલમાં આવે? આખો દાડો ધ્યાન લક્ષ્મીજીમાં, અને લક્ષ્મીજીનો વિષય પત્યો કે પાછા ઘેર ભાઈ સાહેબ સાંભળ સાંભળ થાય, અને ભાઈ સાહેબનો વિષય પત્યો કે પાછા લક્ષ્મીજીના વિષય સાંભળે, એટલે બીજું કશું ખ્યાલમાં જ ના રહે. પછી બીજા સરવૈયા કાઢવાના રહી જાય ને. અમે ચોકસીને જોયેલા તે અમને મને એમ થાય કે આ વળતો કેમ નથી, કે તમે સોનું કેમ બગાડી લાવ્યા, એની દ્રષ્ટિ કેવી સુંદર છે, કશું વળતોય નથી, આનું સારું છે તે બોલતો નથી. પણ અમે કહેશે, અમને કહેશે, બેસો ભાઈ ચા પીશો ને, અલે આ છાસ્યું સોનું છે તો એ ચા પીવડાવે છે, એવું આમાંય શું મહી સોનું ચોખ્ખું સોનું તો છે જ ને. તાત્વિક દ્રષ્ટિ જોઈએ તો દોષ કોઈનોય નથી. તાત્વિક દ્રષ્ટિ જોઈએ, તાત્વિક દ્રષ્ટિથી જોઈએ તો દોષ કોઈનોય નથી. જગત નિર્દોષ પુરાવા સહિત, આપણે જગત આખું નિર્દોષ જોઈએ છીએ, આપણે જગત નિર્દોષ માનેલું છે. એ માનેલું કંઈ ઓછું ફેરફાર થઈ જવાનું છે, ઘડીમાં ફેરફાર થઈ જાય. આપણે નિર્દોષ માનેલું છે અને જાણેલું છે એ કંઈ ઓછું દોષિત લાગવાનું, કારણ કે જગતમાં દોષિત છે જ નહીં કોઈ. હું એક્ઝેક્ટલી જેમ છે તેમ કહી દઉં છું, બુદ્ધિથી પ્રૂફ પુરાવા આપવા તૈયાર છું. આ બુદ્ધિશાળી જગત છે, જગતને આજે બુદ્ધિનો ફેલાવો થયેલો છે તેને પ્રૂફ જોઈતું હોય તો હું આપવા માંગુ છું. શીલવાનના બે ગુણ, અત્યારે 100% 100% શીલવાન હોય નહીં. એ શીલવાન આ છેલ્લા 2500 વર્ષમાં નથી. છેલ્લા 2500 વર્ષના જે કર્મો છે એમાં આ શીલવાન થઈ શકે જ નહીં માણસ. શીલ આવે ખરું, પણ પૂર્ણતા ના આવે. 100% શીલવાન હોય નહીં દાદા. પણ શીલની દિશામાં તો જવાય ને? હા જવાય. તો એ જવા માટે શું કરવું દાદા? મારો એક મોટામાં મોટો મૂંઝવતો પ્રશ્ન છે, એને માટે શું કરવું એ ખબર નથી પડતું દાદા. શ્રી શું કહે છે, ટૂંકા વાક્યથી કામ લેવું કે કોઈ દુશ્મનના તરફ ભાવ પણ ના બગડે, અને બગડ્યો હોય તો પ્રતિક્રમણથી સુધારી લો. બગડી જવો એ વસ્તુ નબળાઈને લઈને બગડી જાય તો પ્રતિક્રમણથી સુધારી લો એને, એમ કરતાં કરતાં એ વસ્તુ સિદ્ધ થશે. અને બીજું કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. શું ખરેખર દરેક જીવ નિર્દોષ જ છે જગતમાં. દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. કોઈ દોષિત નથી એના લક્ષમાં રહેવું જોઈએ. પણ દાદા, એ બુદ્ધિથી સમજવું બહુ અઘરું છે. બુદ્ધિ સમજવા જ દે નહીં આ. કોઈ દોષિત નથી એ બુદ્ધિ સમજવા દે જ નહીં. શું તો એને માટે શું કરું દાદા? આ વાક્ય તો તમારા અનુભવ આવે તો અનુભવ જ તમને કહી આપશે. પહેલું આ વાક્ય શરૂઆત કરો તો પછી એનો અનુભવ તમને કહી આપશે, એટલે પછી બુદ્ધિ ટાઢી પડી જશે. બુદ્ધિ ટાઢી પડી જશે. કયું વાક્ય? તો કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આ જગતના સરવૈયા રૂપે, અને આ છે જ્ઞાનની પારાશીશી. આ જગતમાં સરવૈયા રૂપે તમે પૂછો કે આ જગતનું સરવૈયું શું છે, ત્યારે કે કોઈ પણ માણસ દોષિત છે જ નહીં જગતમાં. મનુષ્યોય દોષિત નથી, વાઘેય દોષિત નથી. એટલે આ જવાબ ઉપરથી આખી રકમ ખોળી કાઢવાની છે. આ જવાબ શો કે આ જગત આખું નિર્દોષ સ્વરૂપે છે. જીવ માત્ર નિર્દોષ છે. દોષિત દેખાય છે તે પોતાની પેલી અજ્ઞાનતાથી. બોલો હવે કેટલી ભૂલો હશે, ભૂલમાં હશે તમે દાદા, ઘણી ભૂલોમાં. જ્યારે જગત નિર્દોષ દેખાશે દાદા, કે છે તમારું ગજવું કાપતો હોય તો એ જ માણસ તમને નિર્દોષ દેખાય, ત્યારે જાણવું કે કરેક્ટનેસ પર આવ્યો. સ્કૂલમાં ભણતી વખતે એક રકમ આપ ધારશો તો કે સ્કૂલમાં ભણતી વખતે એરિથમેટિકમાં અંક ગણિતમાં શીખવાડે છે ને કે માસ્તરો કે કંઈ ના ભાવે તો સપોઝ ધારો કે 100 એવું કહે છે ને, નથી કહેતા 100 ધારો તો જવાબ આવશે. ત્યારે વળી આપણા મનમાં થાય કે માસ્તરે 100 ઉપર કંઈ જાદુ કર્યો લાગે છે, તો આપણે કહીએ કે ના હું તો 125 ધારું. ત્યારે કહે તારે ધારવા હોય તે ધાર ને, એવી ધારણાથી જવાબ આવે એવો છે. એવી એક રકમને હું ધારવાની કહું તમને કે આ જગતમાં કોઈ દોષિત જ નથી. જગત આખું નિર્દોષ છે. તમને દોષ દેખાય છે દાદા? જોઈએ તો દેખાય છે. તમને દોષ દેખાય છે? હા દાદા, જોઈએ તો દેખાય છે, ખરેખર દોષ છે જ નહીં, છતાં દેખાય છે એ જ આપણી અણસમજણ છે. લોકોના કિંચિત માત્ર દોષ દેખાય છે એ આપણી અણસમજણ છે. આ રકમ ધારે અને રકમ ધારીને જવાબ લાવે તો જવાબ આવી જાય એવો છે. કોઈ દોષિત છે જ નહીં જગતમાં, તમારા દોષથી જ તમને બંધન છે, બીજા કોઈના દોષ છે જ નહીં. કોઈ તમારું નુકસાન કરે, કોઈ ગાળો ભાંડે, ઇન્સલ્ટ કરે, અપમાન કરે તો એનો દોષ નથી, દોષ તમારો જ છે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ. પ્રશ્ન કરતા, દાદા એ ક્યારેક એવું પણ બને છે કે એકની એક જ વ્યક્તિ આજે આપણને સારી લાગે, બીજે દિવસે તિરસ્કાર યુક્ત લાગે, ત્રીજે દિવસે એ વ્યક્તિ આપણને મદદ કરતા પણ લાગે, તો એવું શાથી થાય છે દાદા? દાદા કે એ વ્યક્તિમાં ફેરફાર થાય છે, દેખાય છે, એ બધો આપણો રોગ છે. વ્યક્તિમાં ફેરફાર હોતો જ નથી, માટે ફેરફાર દેખાય છે ને તે આપણો જ રોગ છે. અને આધ્યાત્મમાં એ જ કહે છે, આધ્યાત્મમાં શું કહે છે કે તને જોતા જ નથી આવડતું, આમ તો વગર કામનો વહુનો ધણી શાનો થઈ બેઠો છું, એટલે આપણને જોતા નહીં આવડવાથી આ બધું થાય છે. બાકી આ ફેક્ટ વસ્તુ નથી. પોતાના માટે સામી વ્યક્તિ શું ધારતી હશે એ શું ખબર પડે? તમારા તરફ કોઈ માણસ અભાવ બતાવે તો તમને એના તરફ કેવું લાગે? તમારા તરફ કોઈ માણસ અભાવ બતાવે ત્યારે તમને એના તરફ કેવું લાગે? દાદા અભાવ બતાવે તો સારું ના જ લાગે ને દાદા? કે ત્યારે એવું તમે બીજાને માટે અભાવ બતાવો તો શું થાય? દાદા એ એક કોયડો છે કે આમનામાં મને સારો ભાવ દેખાય અને બીજાનામાં મને ખરાબ ભાવ દેખાય છે. ના, એ કોયડો નથી, અમે સમજી ગયા કે શું છે આ, એટલે અમને કોયડો ના લાગે. એક ભાઈ મને રોજ પૂછે કે મને આ માણસમાં અવળા ભાવ કેમ દેખાય છે? તો મેં કહ્યું એ માણસનો દોષ નથી, તમારો દોષ છે. પણ દાદા આપણે જો ખરાબ હોઈએ તો બધાય ખરાબ દેખાવા જોઈએ. દાદા કે આપણે જ ખરાબ છીએ તેથી જ આ ખરાબ દેખાય છે, આ ખરાબ કોઈ છે જ નહીં. જે ખરાબ દેખાય છે ને તે તમારી ખરાબીને લીધે ખરાબ દેખાય છે. ભગવાને આ જ શોધખોળ કરી અને તમે જે સારો કહો છો ને તે તમારી મૂર્ખાઈમય છે, ફૂલિશનેસ છે. સારો સારો કહે પછી આપણે પૂછીએ તો કહેશે કે મને વિશ્વાસઘાત કર્યો, ત્યારે તું શું સારું સારું કરવા કરતો ફરતો હતો? તે સારો કહે તે 10 વર્ષ પછી કહે છે કે મને વિશ્વાસઘાત કર્યો, એવું બને કે ના બને? બને જ છે ને. અને એવું જે મોટું દેખાય છે તે સારું છે એવું ના કહે મામા, એવું ના માનશો? શું આ જે બધું મોટું દેખાય છે તે સારું છે એવું ના માનશો દાદા? કહે છે શું? પ્રશ્ન કરતા, દાદા સામો નિર્દોષ દેખાય એ જાગૃતિ સતત રહેવી જ જોઈએ ને? દાદા શ્રી શું કહે છે? નિર્દોષ દેખાતા તમને બહુ વાર લાગશે, પણ તમારે દાદાએ કહ્યું છે તેથી તમને નિર્દોષ દેખાય વખતે તો તે વખતે કહેવા માત્રથી, પણ તમને એક્ઝેક્ટ યથાર્થ ના દેખાય. એટલે અનુભવની વાત આવે તો દાદા એવો અનુભવ ના થાય અમને? અનુભવ ના આવે અત્યારે તમને તો દાદા કે અમને મનમાં માની લઈએ કે હા એ નિર્દોષ જ છે, તો આ જ્ઞાન થયા પણ એ અનુભવ જ્યારે થશે ત્યારે થશે? દાદા શ્રી શું કહે છે? આ જ્ઞાન થયું પણ એ અનુભવ તો જ્યારે થશે ત્યારે થશે, પણ અત્યારે તો આમ પહેલાં નક્કી કરી નાખ્યું એટલે આપણને ભાંજગળ નહીં ને. નિર્દોષ છે એવું કહીએ એટલે આપણું મન બગડે નહીં પાછું. શું કોઈકને દોષિત ઠેરવો અને કે તમારું મન પેલું બગડે અને તમને દુઃખ આપે જ, કારણ કે દોષિત ખરેખર છે જ નહીં, તમારી અક્કલથી જ તમને દોષિત દેખાય છે અને એ જ ભ્રાંતિની જગ્યા છે. હા હવે તમે મને કહો કે કયા કે કરો, પણ હું કોની ફરિયાદ સાંભળું? દાદા હમણાં આપણે શું કહ્યું કે તમે મને કે કરો? દાદા કે હા પણ મને આવી બધી તમે વાતો કરો છો, ફલાણો આમ કરતો હતો, ફલાણો આમ કરતો હતો, એવું તમને સમજણ પડી કે આ બધું ખોટું છે ને? એવું હવે તમને સમજ પડી કે આ બધું ખોટું છે કે તમે મારી પાસે ફરિયાદ કરવા આવો છો? હા દાદા. તો દાદા શું કે આ ટાઈમ બધો નકામો ગયો, બધું નિર્દોષ છે એવું સમજ્યા કે ઉકેલ આવી ગયો? દાદા આપણું કોઈ ગજવું કાપે તો તરત જ આપણે એમ કહીએ કે આ મારા કર્મનો ઉદય થયો, તો તરત તે માણસ નિર્દોષ દેખાય. તો દાદા શ્રી શું કહે છે? એટલું જો જ્ઞાનમાં આવી ગયું કે આ મારા જ કર્મનો ઉદય છે તો એ નિર્દોષ દેખાય તે બરાબર, એ અનુભવપૂર્વકનું કહેવાય. હા એ અનુભવપૂર્વકનું કહેવાય. હા જો એ જ્ઞાનમાં આવી ગયું કે આ મારા જ કર્મનો ઉદય છે તો એ નિર્દોષ અને તો એ નિર્દોષ દેખાય તે બરાબર, એ અનુભવપૂર્વકનું કહેવાય. તો એ દાદા કે એ અનુભવપૂર્વકનું કહેવાય. હા તો આપણો કર્મનો દોષ છે એમાં એમ દેખાય તો? હા એ જ કે આ મારા જ કર્મનો દોષ છે, એનો દોષ નથી. આ છે તે જાગૃતિ કહેવાય. શું? આ જે છે તે જાગૃતિ કહેવાય. અને એમને એમ તમે બોલો કે આ જગત આખો નિર્દોષ છે, એ હજુ તમને પૂરું અનુભવમાં નથી આવ્યું. એટલે આ અમુક બાબતમાં તમારું આવું ડિસાઇડ નક્કી થઈ જાય, અને અમુક બાબતો તો એવી રહે છે.